કાક ભસંડીજી સત્સંગ કરતા કહી રહ્યા છે કે હે પક્ષીરાજ, રાજન સાંભળો, ગુરુના અપમાનથી ભગવાન શિવ કુપિત થયા. ગુરુ મહારાજે તો કઈ ના કહ્યું, કઈ ભાવ વ્યક્ત ન કર્યો, પણ ભગવાન શિવ રુદ્ર સ્વરૂપ કરીને મને અધમને, દુરાચારીને, અલકટને, નીચને શાપ આપ્યો. એવો ભયંકર શાપ આપ્યો અને કહ્યું કે જા અયુત, 10,000 વર્ષ સુધી, 10,000 જન્મ સુધી આમને આમ, 1 કરોડ યુગ સુધી રઝળ્યા કરજે. અને તે પણ તિર્યંકીઓની અંદર, પશુ પક્ષી વૃક્ષ સર્પ, આવો સાપ મને આપ્યો. એ સાંભળીને મારા ગુરુજી એ શિવાલયમાં જ હતા, એમને ખૂબ દુઃખ થયું. એટલે અધમમાં અધમ શ્રાપ સાંભળીને મારા ગુરુજીએ, અરે રે 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 પ્રભુ પ્રભુ, આ શું કરી રહ્યા છો, આ શું કરી રહ્યા છો, આ તો નાનો છે, હજુ અણસમજુ છે. હાહાકાર કરી મૂક્યો. હાહાકાર કિન્ન ગુરુ, ભગવાન શિવની આકાશવાણીનો આ ભયંકર દારૂણ દુઃખદ એવો શ્રાપ સાંભળીને ગુરુજી હાહાકાર કરીને એકદમ ધ્રુજી ગયા. ક્યાં તો હજુ નાનો, જે પેલો સર્પ કરડવા આવ્યો ને કહ્યું, ગુરુએ કહ્યું તું મને કરડ. એવા દયાળુ, એવા કેવલમ કરુણામૂર્તિ એવા ગુરુ મહારાજે ખૂબ જ વ્યથિત થઈને આમ ધ્રુજી ઉઠ્યા. જે શ્રાપ સાંભળ્યો એની સાથે આમ ધ્રુજારી કંપારી ઉઠી ગઈ અને એ શ્રાપ પોતાના શિષ્યને મને આપેલો જાણીને, હું તો જડ હતો, મારામાં કંઈ એટલી અક્કલ નહોતી, હું એવો ને એવો જડ ત્યાં ગાડી બેસી રહ્યો, પણ ગુરુ મહારાજને અંદર એવો પરિતાપ, એટલું દુઃખ, એટલી વ્યથા ઉત્પન્ન થઈ, કરે આની દુર્ગતિ થશે, આ હજારો વર્ષ સુધી, હજારો જન્મો સુધી આવીને આવી રીતે રઝળ્યા કરશે આ જીવ, એને તો પરમાત્માનો જીવ છે, પરમાત્મા સુધી પહોંચાડવો છે, એને બદલે આ કેવું ખોટું કામ થઈ ગયું, એમ કરીને મનની અંદર ખૂબ પશ્ચાતાપ કર્યો ગુરુ મહારાજે. કે મને એટલો પશ્ચાતાપ થયો નહોતો, હું જડ હતો, મારી વૃત્તિઓ બધી અલકટ હતી, અહંકારી હતો, એટલા કારણે, એને કારણે મને તો કંઈ ન થયું, પણ મારા ગુરુજીને મારા ઉપર ખૂબ દયા આવી, ખૂબ દયા આવી. હું તો જળની માફક બેસી જ રહ્યો સાપ સાંભળીને, પણ ગુરુ મહારાજ મારી ઉપર કરુણા કરીને મારા વતી ભગવાન શિવને દંડવત પ્રણામ કરીને એ બ્રાહ્મણ ગુરુએ બે હાથ જોડીને ભગવાન શિવની સન્મુખ ગદગદ સ્વરથી ખૂબ દુઃખી થઈને આર્ત્ર હૃદયથી એમ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કેમ પોતાના દુઃખ દે નહીં, શિષ્યની દુર્ગતિને કારણે નિજ પરિતાપ દ્રવહી નવનીતા પર દુઃખ હેતુ દ્રવહી સંત સુપુનીતા. માખણને તપેલીમાં પૂકીને ચૂલે ચડાવ્યું હોય ને તો એને તાપ લાગે, તરત પીગળવા માંડે, એને તાપ લાગે ત્યારે. પણ આ સંત, આ સદગુરુદેવ એ મારી પીડા, મને જે તાપ મળ્યો, શ્રાપ મળ્યો, એને જોઈને મારા ભગવાન જેવા એવા ગુરુદેવ પીગળવા લાગ્યા. એમને ખૂબ પરિતાપ થયો મારી ઘોર ગતિ જોઈને, અને ભગવાન શિવને વિનય કરવા માંડ્યા અને પોતે એ ગતિ સહન એ નથી કરી શકતા ગુરુ, કે મારે શરણે આવેલો છે, હું એને ભગવાન તરફ લઈ જવા ઈચ્છું છું અને એની આ દુર્ગતિ અધોગતિ થઈ એટલે ગદગદ સ્વરથી સમજી ઘોર ગતિ મારી આવી દુર્દશા અવદશા દુર્ગતિ જોઈને મારા સદગુરુદેવ ભગવાન શિવની આગળ સન્મુખ થઈ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા છે, વિનય કરવા લાગ્યા, પ્રભુ એને શ્રાપમાંથી મુક્ત કરો. હે ઈશાન પ્રભુ, ઈશાન ઈશાન દિશાને ભગવાન શિવનું સ્વરૂપ માન્યું છે, ભગવાનનું સ્વરૂપ માન્યું છે. ઈશાન ખૂણો, ઈશાન દિશા, ભગવાન વિષ્ણુને પણ ઈશાન કહેવાય છે. ઈશાન પ્રાણદ પ્રાણદ, અને ભગવાન શિવને પણ નમામીશ ઈશાનમ, ભગવાન શિવને પણ ઈશાનથી સંબોધન કર્યા છે. એટલે ઈશાન દિશા ખૂબ જ પવિત્ર છે. શુભ મુહૂર્ત, ખાત મુહૂર્ત, ઘર ઘરમાં બનાવવાનું હોય તો સૌથી પહેલું પૂજન ઈશાન પ્રભુનું કરીએ છીએ. ઈશાન ખૂણે ભગવાન ઈશાનની પૂજા થાય છે, કારણ એ ભગવાનનું નિવાસ સ્થાન છે, ભગવાનનું સ્વરૂપ છે. અને ત્યાં આપણા આપણી સંસ્કૃતિના ઈશાનમાં હિમાલય છે, હિમાલયમાં સાત્વિકતા છે, હિમાલયમાં તપ છે, અને એટલે ઈશાન દિશાને પવિત્ર માનવામાં આવી છે. અને ઈશાને કૈલાસની અંદર ભગવાન શિવનો નિવાસ છે. શિવ એટલે કલ્યાણ, જ્યાં પર્વતોમાં એકાંત છે, તપસ્થલી છે, ત્યાં જ કલ્યાણનો નિવાસ થાય છે. એટલે ભગવાન શિવનું નિવાસ સ્થાન પણ એ કૈલાસ, શિવ એટલે જ કલ્યાણ, ત્યાં ગયું છે. એટલે ઈશાન દિશા એ આપણા વેદોની અંદર, ઉપનિષદોમાં પણ એટલું જ મહત્વ આપેલું છે, કર્મકાંડની અંદર પણ એટલું જ મહત્વ આપ્યું છે. એટલે ભગવાન શિવને હે કાગૃ, હે ગરુડજી, કાગભૂસુંડી કહી રહ્યા છે કે મારા સદગુરુએ ભગવાન શિવની સ્તુતિ કરવા માંડી. ક્યાં આગળ? મહાકાળ ઉજ્જૈનમાં. અને સ્તુતિ કરતા કહું, હે મારા ઈશ્વર નમામીશ, હે ઈશ, હે ઈષ્ટદેવ, મારા આરાધ્ય, મારા ઉપાસક એવા મારા પ્રભુ, હું આપને વંદન કરું છું. હે ઈશાન, હે નિર્વાણ સ્વરૂપ, આપ તો નિર્વાણ છો, એટલે આપ ત્યાગી છો, વિરક્ત છો, આપને કંઈ પણ સ્પર્શ કરતું નથી એવા નિર્વાણ પ્રભુ,
ભૂમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ,
વિભુ છો. વિભુ એટલે બધાથી પર, આ જગતની સૃષ્ટિથી, માયાથી, ત્રણ ગુણથી, જે કંઈ પ્રકૃતિ છે એ બધાથી સર્વથી પર છે. એટલા માટે પરમાત્માને વિભુ કહ્યા છે. એ શરીરની અંદર પણ નથી, શરીર પણ નથી, પોતે શરીર સ્વરૂપ પણ નથી, આ સૃષ્ટિના સર્જક પણ નથી, પણ વિભુ માત્ર એના સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવ છે. એટલા માટે વિભુ કયા છે. અને સર્વવ્યાપક છો, સર્વત્ર જડ ચેતનની અંદર આપ જ છો, આપ બ્રહ્મ સ્વરૂપ છો, આપ વેદ સ્વરૂપ છો, ચારે વેદોની અંદર પણ આપનો જ નિવાસ છે. આપ પોતાના નિજ સ્વરૂપની અંદર જ છો, ત્રણ ગુણથી પર છો, ગુણાતીત, જેને નિર્ગુણમ કહ્યું. કોઈ પણ રંગ, કોઈ પણ સ્વભાવ, પ્રકૃતિની કોઈ પણ પરિસ્થિતિ સ્પર્શતી નથી, કોઈ રંગ પણ ઉચડતો નથી. એટલા માટે ભગવાન નિર્ગુણ સ્વરૂપ છે અને નિર્વિકલ્પ, કોઈ પણ એમને આકાર નથી. એ મન બુદ્ધિથી છે આઘુ, ત્યાં લક્ષ્ય કરી રહીએ લાગુ, ત્યારે પાસેથી આત્મ જાગ્યું, એ નિર્વિકલ્પ છે. કે જેને કોઈ આકાર નથી, એને નામ રૂપ આકાર નથી, અને એ મન અને ઇન્દ્રિયોથી પણ પર છે, એને આંખથી ન જોઈ શકાય, કાનથી ન સાંભળી શકાય, એ ઇન્દ્રિયોનો વિષય જ નથી. નિર્વિકલ્પ એટલે આંખની પાસે શક્તિ નથી કે ભગવાનને જોઈ શકે, દુનિયા જોઈ શકશે, ભગવાન ન જોઈ શકે. બસ મન પણ આ બધું સમજી શકશે, પણ મનની ક્ષમતા, મનની શક્તિ ભગવાનને ઓળખવાની નથી. અને એટલા માટે આપ નિર્વિકલ્પ છો. વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, વેદ સ્વરૂપ છો, બ્રહ્મ સ્વરૂપ છો, અને નિર્ગુણ નિર્વિકલ્પ આપને કલ્પનાથી જ છો. ભગવાન કલ્પનાથી બહાર છે, એટલે નિર્વિકલ્પ. કે ભગવાનનો કેવો આકાર કલ્પવો, ભગવાનનો આકાર કેવો માનવો, વિષ્ણુ જેવો, શિવ જેવો, રામ કે કૃષ્ણ જેવો, કયો કયો આકાર માનવો? કે ભગવાન પ્રભુ આપ તો નિર્વિકલ્પ છો, છતાંય ભક્તો ઉપર કૃપા કરવા માટે, અનુગ્રહ કરવા માટે આપ કોઈને કોઈ શરીર ધારણ કરીને પધારો છો. તો આપ શિવ સ્વરૂપ પણ આપ છો, અવધૂત સ્વરૂપ પણ આપ જ છો, ગુરુદેવ મહારાજ સ્વરૂપ પણ આપ જ છો, છતાંય એ બધાથી પર છો, નિર્વિકલ્પ છો, નિરિહ. આ જે છે એનાથી એ પણ આપ નથી, નિરિહમ એ હું નથી. આ જે દેખાય છે, જે સ્થૂલ દેખાય છે, એ હું નથી. અને એ સ્થૂલની અંદર મારો કોઈ અહંકાર પણ નથી કે આ શરીર એટલે જ હું, આ શરીર એ જ મારું સ્વરૂપ, જેને દેહાધ્યાસ કહીએ. એનાથી આપ પર છો, નિરીહ છો. આપ ચિદ આકાશ, ચિત્તરૂપી આકાશ ની અંદર આપ નિવાસ કરવા વાળા છો. મન ચિત્ત, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ ચાર અહંકાર ચતુષ્ટય ગયા છે. અને એની અંદર ચિદાકાશ ની અંદર જે ચિત્ત સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ આપ છો. અને આકાશમ વાસમ, અને એવા અંતરિક્ષમાં વ્યાપક તરીકે આકાશનો કોઈ છેડો ખરો? આકાશનું કોઈ ઉડાન નહીં માપી શકે. તો એટલે આપ આકાશથી પણ અગાધ છો. ચિદાનંદ ચિદાકાશ આકાશવાસમ, આકાશ વ્યાસ એટલે વાસ, એટલે અંતરિક્ષ જેટલું વિશાળ છે એવા આપ છો. આકાશમાં ઉડવા માંડે, માપ કાઢવા માંડે, નીકળશે ખરું? તો ભગવાન પણ ચિદાકાશમ આકાશવાસમ સ્વરૂપ, ભગવાન પણ આકાશની અંદર સ્વરૂપ. લિંગ પુરાણની અંદર બહુ સરસ કથા છે કે ભગવાન શિવના સ્વરૂપને માપવા માટે એકવાર વિષ્ણુ અને બ્રહ્માજી ત્યાં જઈ પહોંચ્યા કે આ શું છે, આટલું મોટું વિશાળ સ્વરૂપ કોનું હશે, કેવું હશે? તો વિચાર કર્યો કે અને જોઈએ તો ખરું ક્યાં સુધી છે, કેટલું છે. બે જણે વહેંચણી કરી. બ્રહ્માજી કહે છે કે મારી પાસે હંસ છે, ગતિ છે, એટલે હું ઉપર ઉડીને જઈશ, હું જોઈ આવું કેટલે સુધી, ક્યાં સુધી એનો છેડો છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું પાતાળમાં જઈને જઈ આવું. બંને નીકળ્યા. વર્ષો સુધી બ્રહ્માજી હંસ સ્વરૂપે ઉડ્યા જ કર્યું. અને ભગવાન શિવે, ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈને તળની પાતાળની અંદર એમણે છેડો શોધવા માટે પ્રયત્ન કર્યો. કેટલાય વર્ષ બેમાંથી એક એને છેડો ન ચડે. પછી બ્રહ્માજી જે તરફ ઉપર તરફ ઉડીને જઈ રહ્યા હતા, ત્યાંની ઉપરથી એક કેતકી, એક કેવડાનું ફૂલ ઉપરથી શિવના મસ્તક ઉપરથી પડતું હતું, એ નીચે આવતું હતું. બંને શિવ અને બ્રહ્માજી અને બે ભેગા થયા કે ભાઈ ક્યાં જાઓ છો? કે હું આનો અંત છેડો શોધવા જઉં છું. તું ક્યાંથી આવું છું? તો કે છે હું ત્યાં ઉપરથી આવ્યો છું. કેવડાના પુષ્પ કહ્યું, કેટલો સમય થયો? તો કે છે પૂછશો નહીં, હજુ નીચે કેટલો છેડો છે જાણતો? તો કે છે એમ કરો, મને ઉપરનો અંત નથી મળવાનો, તને નીચેનો છેડો નથી મળવાનો. તો કે શું? તો કે અમે ને વિષ્ણુએ આ પ્રમાણે નક્કી કર્યું છે. એમ કરો, તમે મને લઈ ચાલો, હું સાક્ષી રૂપે બનીશ, હું છેક જઈને આવ્યો છું. એમ તમે કહી દેજો, જો આ પુષ્પ લઈને આવ્યો છું. બ્રહ્માજી પાછા આવતા રહ્યા પેલા કેવડાના ફૂલને લઈને, અને વિષ્ણુ પણ પાછા આવ્યા કે મને અંત જડ્યો નહીં, ભગવાન અનંત છે, ચિદાકાશમ આકાશમ વાસમ, આવા અગાધ સ્વરૂપ છે એનો મને અંત ન જડ્યો. ભગવાનનો અંત હોય નહીં, ભગવાનનો છેડો પણ હોય નહીં. અને પાર ઉતરવા માટે મહારાજે કહ્યું કે આ જગત રૂપી જે માયાવી જે નાશવંત છે, શૂન્ય સ્વરૂપ છે, એનો છેડો જ્યારે આવશે ને ત્યારે પાર પામી શકાશે, ત્યારે પાર પામી શકીશું. એટલે વિષ્ણુએ કહ્યું કે મારી પાસે તો પાર નથી, હું લઈને આવ્યો છું. પછી ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું આ બ્રહ્માજી જૂઠું બોલ્યા છે. વિષ્ણુ તમે બધે સર્વત્ર પૂજાશો, અને બ્રહ્માજીને કહ્યું તમારી ક્યારે પૂજા નહીં થઈ, અને કેવડાને પણ કહ્યું તાર હવે તું મારી પૂજામાં નિષેધ છે, જૂઠું બોલ્યું. આમ પરમાત્મા અનંત અને અગાધ છે, એનો કોઈ અંત નથી, જેમ આકાશનો અંત નથી. અને એ પરમાત્માનો નિવાસ આકાશની અંદર છે, શિવ કલ્યાણ સ્વરૂપ છે, અને કલ્યાણ પણ આકાશ જેવું અગાધ.